దేవ్యా కుక్షిరత్నం శబ్దజేతరవాత్మజం రాజచంద్ర మహం వందే తత్వలోచనదాయకం ప్రభు తత్వలోచనదాయకం
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజకోట్ રવિવાર તારીખ 10 જૂન 2007 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય વર્ષ 27મો પત્રાંક 477 મુંબઈ કારતક સુદ નોમ શુક્રવાર 1950 માથે રાજા વર્તે છે એટલા વાક્યના ઇહાપો એટલે કે વિચારથી ગર્ભશ્રીમંત એવા શ્રી શાળીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હતા. નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી સાળીભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે એમ શ્રી ધનાભદ્રથી સ્વાભાવિક વૈરાગ્ય વચન ઉદ્ભવ થતા હતા. તમે એમ કહો છો તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો એવા સહજ વચન તે ધનાભદ્ર પ્રત્યે શાળીભદ્રની બહેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હવી જે સાંભળી કોઈ પ્રકારના ચિત્તક્લેશ પરિણમ્યા વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હવા અને શ્રી શાળીભદ્ર પ્રત્યે કહેતા હવા કે તમે શા વિચારે કાળના વિશ્વાસને ભજો છો, તે શ્રવણ કરી જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદિ ત્યાગ કરી ચાલ્યા જતા. જૈન દર્શનમાં કથાનો યોગ અદ્ભુત છે. પરમાત્માએ શાશ્વત તત્વોને જે રીતે એમની દેશનામાં કહ્યા તે શાશ્વત તત્વોની ગૂંથણી કરી એનું પૃથક્કરણ કરી એનું વિભાગીકરણ કરી ગણધર ભગવંતોએ ગીતાર્થ ગુરુ ભગવંતોએ એની દ્રવ્યાનો યોગ ચરણ કરણાનો યોગ ગણિતાનો યોગ અને કથાનો યોગ એમ જુદા જુદા ભાગોની અંદર જીવોની જેવી જેવી પ્રકારની ભૂમિકા અને જે જે સમયની સ્થિતિ એને અનુરૂપ એ તત્વજ્ઞાનને વિભાજિત કર્યું. આવી અદ્ભુત રચના દર્શનની અંદર કરી છે તો ક્યારેક એવો કથાનો યોગ કે જેમાં બધા યોગોનો બાકીના અનુયોગોનો સમાવિષ્ટપણું હોય છે એવા કથાનુયોગની કોઈ કોઈ ઘટનાઓ એવી અદ્ભુત હોય છે કે જીવને જે તત્વથી ન સમજી શકાય ન પામી શકાય એ કથાના માધ્યમથી સરળ રીતે શ્રદ્ધામાં આવી શકે એવું એક કથાનક એની અહીંયા કૃપાળુદેવ વાત કરે છે. કથાનક છે શાળીભદ્રનું, બહુ ચિરપરિચિત કથા છે. જૈન દર્શનમાં શાળીભદ્રની કથા પૂર્વમાં ગોપ બાળ તરીકે એણે અત્યંત દરિદ્ર સ્થિતિની અંદર પણ ખીર ખાવાની ઈચ્છા થઈ અને માતા પાસે એણે ખૂબ આજીજી કરી અને માએ માગી ભીખીને પણ દીકરા માટે થઈને ખીર બનાવી. એ ખીરની તાંસળી તૈયાર થઈ છે અને મા બીજા કામે ગઈ છે અને કોઈ મુનિવરોને વોરાવું આવો ભાવ એને આવ્યો અને આંગણે કોઈ એવા અણગાર આવી ગયા અને આ શાળીભદ્ર એટલે ગોપ બાળ એણે આખી તાસડી પાત્રામાં રેડી દીધી. એટલા ઉત્કૃષ્ટ ભાવ. જો આ ભાવ જૈન ધર્મની અંદર જે વાત મૂકી છે કે ભાવ ધર્મ, એ તે સમયે કેવા ઉત્કૃષ્ટ ભાવ હશે કે એક થોડી એવું અનાજનું જે છે પાત્ર એ ભોરાયું માત્ર, પણ એવા ઉત્કૃષ્ટ ભાવથી ભરાવ્યું, કૃતકૃત્યતાના ભાવથી ભરાવ્યું કે એ ગોપ બાળ માં પાછી આવીને જીવે છે તો દીકરો એ વાટકી ચાટતો હોય છે, એને એમ તો કાને ધર્મ જ નથી, આટલું મેં કરીને દીધું છતાં નજર લાગે છે, અને થોડા સમયની અંદર એ બાળ મૃત્યુને શરણ થાય છે. એ શાલીભદ્રના રૂપે અવતરે છે. કેવો પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય છે કે એનો પિતા સ્વર્ગમાં છે અને એ પુત્ર પ્રત્યેનો એટલો બધો એને ભાવ છે કે મારા દીકરાને આ સંસારની અંદર લેશ માત્ર પણ દુઃખનો અનુભવ ન થવો જોઈએ, જરાય એને દુઃખ ન, બસ ફૂલની જેમ રહેવો જોઈએ. બાપ દેવલોકમાં છે એટલે એને દેવલોકની પોતાની રિદ્ધિના પ્રયોગથી પ્રતિદિન એ શાલીભદ્રના ઘરે 99 પેટીઓ જર ઝવેરાતની, રત્નોની, વસ્ત્રોની વગેરે બધી રોજ આવે, એટલું આવે કે રોજ વાપરી ન શકાય, એટલો વૈભવ, એટલો વૈભવ. અને એ વૈભવની અંદર એ ગામની અંદર એક રત્ન કંબલ વેચવા વાળો નેપાળથી આવ્યો છે. એ રત્ન કંબલ માટે થઈને 125,000 એક કંબલ છે અને એક રત્ન કંબલ લ્યો, રત્ન કંબલ લ્યો એમ બૂમ પાડે છે. રાજમહેલ પાસે જાય છે કે આખરે રાજા છે તો ત્યાં તો મારો વાલ વેચાશે. તો મહારાણીએ એનો પ્રશ્ન ભાવ પૂછે છે તો કે 125,000 એક રત્ન કંબલ છે, તો કે આ તો ઘણું કિંમતી કહેવાય. તો ત્યાંથી આ વિચાર કરતો કરતો ચર્ચા કરે છે કે અરે રે, આ ગામની અંદર કોઈ એવો શ્રીમંત નથી કે જે આ મારા માલનું મૂલ્યાંકન કરી અને એનો ભોગ કરી શકે, અથવા કોઈ એવો સામર્થ્યવાન નથી. શાલીભદ્રના માતા ભદ્રા માતા ગોખમાંથી જીવે છે અને આ રત્નકમલવાળાની વિવસ્ત દશા જીવે છે. બોલ્યા, ભાઈ ભાઈ શું છે? તો કે માં, તમારી નગરીમાં આવ્યો છું, આ રત્નકમલ વેચવા છે, પણ જ્યાં રાજ ધણી થતું નથી તો ગામની અંદર બીજા નાગરિકનું તો શું ગજું, કોણ ખરીદશે મારા? અને મેં આટલો માલ લીધો છે અને જો આ મગધની નગરીની અંદર મહારાજા શ્રેણિકના દરબારથી પણ જો હું પાછો ફરતો તો હવે મને આ મારો માલ વેચાવવાની કોઈ શક્યતા જણાતી નથી. ભદ્રા માતા કે ઉપર આવ હવેલીમાં. એ કંબલ લઈને ઉપર જાય છે. બતાવ તારા કંબલ મૂક્યા, શું શું 125,000 એક એક છે? કેટલા છે? 16 છે માતાજી. બસ 16 જ? તો કે 16 શું, એક નહીં ખાંખા જ અહીંયા કોઈ લેતું નથી. તો કે મારે તો 32, મારા શાલીભદ્રને 32 રાણીઓ છે, એક એકને મારે આ એક એક દેવું છે, હવે શું કરું? ઠીક, તું આવ્યો છું તો 16 16 મૂકતો જા. ભદ્રા માતાએ 16 કંબલના ટુકડા કર્યા અને એ શાલીભદ્રની 32 રાણીઓને અડધો અડધો કંબલ રત્ન કંબલ આપ્યો અને રાણીઓ એને પગ લૂછવામાં વાપર્યું. પગ લૂછવામાં આખો દિવસ વાપરીને બીજે દી ફેંકી દીધો. અને નગરની નેત્રાણીએ એક ગટરની અંદર રત્ન કંબલ જોયા અને એ લઈને ગઈને પછી ત્યાં એને વાપરતી હતી. મહારાણીની નજર ગઈ કે આ તો એ જ છે. તો કે તું ક્યાંથી લાવી? તો કે હું તો આ ભદ્રા શેઠાણીની હવેલીમાંથી લાવી. તપાસ કરતા બધી ખબર પડે છે કે આ 16 રત્ન કંબલ ખરીદનાર ભદ્રા માતા છે અને એને આ 32 ટુકડા કરીને એની વહુરોને આપ્યા છે અને આ ગટરમાં છે. રાણીએ શ્રેણિકને વાત કરી કે આપણા રાજ્યની અંદર આવા મહાપુણ્યશાળી, વૈભવશાળી, આશ્ચર્યવંત શ્રાવકો રહે છે ને તમને ખબર નથી. શ્રેણિકનો વૈભવ જ્યાં ઝાંખો પડી જાય એવી પ્રકારની ઐશ્વર્યવાન, એવી શ્રીમંતાઈ, એવો વૈભવ શાલીભદ્રનો છે. મહારાજા શ્રેણિક નક્કી કરે છે કે આવા શ્રાવકના ઘરે, આવા નગરના જે શ્રીમંત છે એના ઘરે તો મારે જવું જોઈએ. એટલે કેવડાવે છે કે શ્રેણિક તમારા ઘરે આવવાના છે. ભદ્રા માતાએ તો બધી તૈયારી કરી, પણ આ શાલીભદ્ર 7 માળની હવેલીમાં ઉપર જ રહે. એ કોઈ દિવસ નીચે આવે નહીં અને એને કોઈ કામ કરવાનું હોય નહીં, આટલી સાયબી. એટલે એ તો પોતાની નિજાનંદની અંદર મસ્ત છે. શ્રેણિક મહારાજા આવે છે એટલે માતુશ્રીએ ઉપર કેવડાયું કે હવે જરા શાલીભદ્રને કહો કે જરા નીચે આવે. શા કારણે? તો કે શ્રેણિક આવ્યા છે. હવે આને એમ કે આટલો બધો વહીવટ અને કંઈક વેપારની ચીજ, શ્રેણિક નામની કોઈ ચીજ હશે જે આવ્યા હોય એ નાખો વખારે, મારે કંઈ કામ નથી અને પૈસા ચૂકવી દો. બેટા, શ્રેણિક એ કોઈ વસ્તુ સામગ્રી નથી, આપણા આ રાજ્યના રાજા છે, આપણું શિરક્ષેત્ર છે, આપણા સ્વામી છે. બસ અહીંથી કૃપાળુદેવે આ વાત શરૂ કરી. માથે રાજા વર્તે છે. અરે, હું આટલો બધો ઐશ્વર્યનો સ્વામી છતાં મારા માથે રાજા છે. અને એ માટે થઈને એ રાજા પાસે પ્રજાએ એનું આ કર્તવ્ય છે, આવવું, એનો આવકાર આપવો, એને નમસ્કાર કરવા, એનો વિનય કરવો, એનું બહુમાન કરવું, એનો સત્કાર કરવો. રાજા છે, ધણી છે શહેરનો, નગરનો, રાજ્યનો. શાલીભદ્રથી આ સહન ન થયો. ઉહાપો એટલે વિચારણા, મંથન. આ વિચાર શબ્દનો અર્થ છે ઉહાપો. ઈહા પોહ, અંતરની અંદર અનેક પ્રકારની સૂક્ષ્મ વિચારોનું મંથન ચાલે, ઊંડું ગહન ચિંતન ચાલે. કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં જે કહ્યું છે, કર વિચાર તો પામ, એ આ વિચાર છે. સપાટી ઉપરના વિચારોના બમળ છબછબિયા એ વિચાર નથી. વિચારને પોતાની ગહનતા છે, વિચારને પોતાનું ઊંડાણ છે, વિચારને પોતાની વ્યાપકતા છે. કોઈ વિચાર કરવો હોય તો કેટલા વ્યાપકપણામાં તમે વિચારી શકો છો, કયા પરિપ્રેક્ષ્યમાં વિચાર્યું, કયા દ્રષ્ટિકોણથી વિચાર્યું. જૈન દર્શનની અંદર વિચારને અનેકાંત દર્શનનું સ્વરૂપ કહ્યું છે કે અનેક દ્રષ્ટિથી વસ્તુને વિચારો, નહીં તો નિર્ણય યથાર્થ આવી શકે નહીં. વસ્તુના અનેક ગુણ છે, અનેક ધર્મ છે. હવે જો તમે માત્ર એકાંગી વિચાર કરશો તો એ સાચો નિર્ણય ક્યારેય બની શકશે નહીં. તો આ આત્માને પણ જો પામવો હશે તો પેલા આત્મા સંબંધી વિચાર કરો. વિચાર એક જબરજસ્ત યોગ છે. અને શ્રીમદ રાજચંદ્રજીએ આ કાળની અંદર મુમુક્ષુઓને, સાધકને આપેલ આ એક આ યુગનો મહામંત્ર છે. કર વિચાર તો પામ, એ કળિયુગનો મહામંત્ર છે. કે આ કાળની અંદર તું પ્રજ્ઞાએ કરીને જો વિચારની આટલા બધા જ પાસાઓથી તું જઈ શક, એની અનંત પ્રકારની વ્યાપકતાને જો તું સ્પર્શી શક, એના અનેક પ્રકારના દ્રષ્ટિકોણ, અનંત ધર્મોને જો તું પકડી શક, અને પછી જો નિર્ણય થાય કે જેમાં કોઈ નહીં દુભાઈ નહીં, કોઈ દ્રષ્ટિ અછૂતી રહી ન જાય, કોઈ વાત, કોઈ ધર્મ છૂટી ન જાય, આટલે સુધીનું પરિપૂર્ણ વિચારણા કરવામાં આવે તો વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે તે પામી શકાય. એટલે કૃપાળુદેવે કહ્યું, કર વિચાર તો પામ. તું આત્માને પામીશ, નહીં તો ચર્ચા જ કરીશ, જાણીશ, પામીશ નહીં. બે શબ્દ આત્માને માટે બોલતા શીખી ગયો તો આત્માને જાણ્યો, બે લક્ષણ એને ખબર પડી, એટલે આમ બોયો, અવિનાશી છે ને, એ તો અમર છે ને, અજન્મ છે ને, વગેરે વગેરે. આ તો જાણવાનો ધંધો થયો. પામવાની વાત ઘણી દૂર છે. પામવાનું છે એ રીતે એની અંદર કે બધા આવરણો ખસી જાય અને વિચાર વિચાર વિચારની અંદર કોઈ એવો વિચાર આવે. ભગવાન મહાવીર એની સાધનામાં અષ્ટમ ભક્ત એટલે અઠમનું તપ કરી અને એ ઘૂંટણીએ બેસતા અને એક પૂદગળ પદાર્થ ઉપર દ્રષ્ટિને સ્થિર કરી, હે ગૌતમ, અમે 3 દિવસ સુધી આ પ્રકારે ચિંતન કરતા, એક જ પૂદગળનું અંશ, એની સ્થિતિ, એનું સ્વરૂપ, એનો ધર્મ અનંત પ્રકારે અને એનું સ્વરૂપ પામી જાય. એમ જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ઋજુવાલિકા નદીના કિનારે ભગવાન સામક નામના કૃષિની કૃષકાર ખેડૂતની સાલમલી વૃક્ષ નીચે બેઠા છે. ગોદોહાસન આસન છે અને તે સમયે પ્રભુ ધ્યાનની અંદર એ વિચાર કરે છે અને એ વિચારનું સૂત્ર સ્વરૂપ બને છે આત્મ સ્વરૂપ. એ આત્મ સ્વરૂપ એટલે વિચારની શુદ્ધતા એટલી છે, વિચારની ઉત્કૃષ્ટતા એટલી છે કે જે ગઈકાલે આપણે ગયા સ્વાધ્યાયને જે લીધું હતું કે શુદ્ધતા વિચારે ધ્યાવે શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર ભય અમૃત ધારા બરસે, કેવળ જ્ઞાન થાય એવી પૂર્ણતા, એવી શુદ્ધતા, એવી પવિત્રતા, સ્વરૂપ અંગેની વિચારની એવી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. એને વિચારની અંદર વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ છે, ભિન્ન ભિન્ન મત છે, એ તો બધા દ્રષ્ટિના ભેદ છે. પણ કૃપાળુદેવે શરૂઆતની અંદર પદમાં કહ્યું કે વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એ આત્મધર્મનું મૂળ એ વિચારણાથી પામી શકાય છે. આ કાળની અંદર આ એક જબરજસ્ત સાધના પદ્ધતિ છે. જગતના જીવોને વસ્તુ સ્થિતિનો ખ્યાલ ન હોવાને કારણે કોઈ એમ કે બસ નિર્વિચાર થઈ જા, આ સાચું ધ્યાન છે, બસ કાંઈ નથી કાંઈ નથી, કે અરે શૂન્યમાં તો મૂઢતા છે, બીજું કાંઈ નથી, શૂન્ય જેવી સ્થિતિ નથી આ લોકની અંદર. બધી જ જગ્યાએ આ ચેતન ઉદગલ છ છ દ્રવ્યો ઠાસો ઠાસ લોકમાં ભર્યા છે. તો વિચાર કર, તો એનો વિચાર કર અને એની અંદર વિવેક આવે. વિવેક આવતા નિર્વિકલ્પ થઈ જાય કે આ બધા દ્રવ્યોથી ભિન્ન આત્મા છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવું આત્મ સ્વરૂપ જ્યારે વિચારની અંદર પ્રતીતિમાં આવે, આ સમ્યક દર્શનનું મૂળ છે. જેણે વિચારનો ત્યાગ કર્યો તો શું થાય? ભ્રમણા 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 નિર્વિકલ્પ થા. વિચારમાં આખો લોક આવે છે, બધા દ્રવ્યો આવે છે, એના અનંત ધર્મો આવે છે, એનો ગુણ આવે છે, એમાંથી એનો વિવેક થતા 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 આત્મધર્મનો મૂળ પકડાઈ જાય કે આ બધાની અંદર સનાતન સ્થિર ચૈતન્ય ઘન રહેનારો એવો તો અજર અમર દેહાતીત હું આત્મા છું. ભાસ્યુ નિજ સ્વરૂપતે શુદ્ધ ચેતના રૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, જે દેહથી હું બેઠો છું, જે ક્રિયા કરું છું અને મારે મારી આરાધના કરવી છે, એમાં હું પણાનો જે ભાવ છે એનાથી પર થઈ ગયો. ધ્યાન કરનાર કોઈ છે અને ધ્યાતા કોઈ છે, ધ્યેય જુદું છે. આવી ભિન્નતા થાય અને એવી પાછી અસંગતા થાય. માથે રાજા વર્તે છે, શાલીભદ્રને વિચાર આવ્યો. માતાએ જ્યારે કહ્યું કે શ્રેણી કે તો મહારાજા છે, આપણા રાજ્યના ધણી છે, સ્વામી છે અને આપણે તો એના નાગરિક છીએ, આપણે તો એના આધિપત્ય નીચે છીએ. બસ પારતંત્રનો એક વિચાર આવે છે કે મારે માથે રાજા, આ સહન થતું નથી, આ એનો ઉહાપો ચાલે છે. એટલો બધો ઉહાપો ચાલે છે કે ગર્ભ શ્રીમંત એવા સાળીભદ્ર તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા એને શરૂ કરી દીધું કે આ બધા જે સંસારના સંબંધ છે, તો જો રાજાનો સંબંધ એ પણ પારતંત્રની નિશાની છે, તો સ્ત્રી આદિનો સંબંધ એ પણ પારતંત્ર છે. ત્યાગનો વિચાર શરૂ કરી દીધો. એવા સાળીભદ્ર તે કાળથી જેવું વિચારની અંદર સત્યની ઉપલબ્ધિ થઈ, પોતાના સ્વતંત્ર સ્વરૂપનું અસ્તિત્વ સમજાયું, તે કાળથી સ્ત્રી આદિ પરિચયને પર પરિચય એ પણ પરતંત્રતા છે. પર પરિચય એ પણ આ જીવને બાધા છે, એના અવ્યાબાધ સુખની અંદર આ બધી બાધાઓ છે. ત્યાં સુધી આ અવ્યાબાધ સુખની અનુભૂતિ થતી નથી જ્યાં સુધી પર પરિચયમાં પણ આ જીવ અંશે પણ જોડાયેલો છે ત્યાં સુધી. આ બાધારૂપ છે, એટલે એ પરિચયનો એણે ત્યાગ કરવાનું શરૂ કર્યું, પ્રારંભ કર્યો કે હવે આપણે આ સંસારના સંબંધના જગતમાં જીવતો જીવ એને કેટલા બધા પરિચય છે, સંયોગોના સાથમાં જીવતો જીવ એને કેટલા બધા સંગ્રહ પરિગ્રહનો પરિચય છે, અને જીવ આટલા બધા પરિચયની અંદર જીવે છે અને પછી પાછો સ્વરૂપની ઈચ્છા કરે છે, મને સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, મને મારા સ્વરૂપનું સુખ અનુભવાતું નથી, બસ અમારે તો સ્વરૂપનું સુખ જોઈએ છે, બોલતા આવડી ગયું છે, ડિક્શનરી બદલાઈ ગઈ તારી, બાકી સ્વરૂપનું સુખ એ પર પરિચયથી ન થાય, પર પરિચય સાથે જ્યાં સુધી એનો સંબંધ છે ને સંયોગ છે ત્યાં સુધી ન થાય, સ્વની અંદર લીન થવું જોઈએ, આત્મરમણતા થવી જોઈએ, સ્વરૂપની લીનતા થવી જોઈએ, અન્ય સર્વ પદાર્થના પરિચયથી જીવ પાછો વળવો જોઈએ, અન્ય પરિચયથી જો જીવ પાછો વળે પત્રાંક 568 તો અને જો તથારૂપ જોગ બને તો એક સમય માત્રમાં તેને આત્મજાગૃતિ થાય, પણ અન્ય પરિચયથી વિચારે કરીને જીવ પાછો વળે, શબ્દ પ્રયોગ એમ છે કે વિચારે કરીને અન્ય પરિચયથી જીવ પાછો વળે, આને અન્ય પરિચય યથાવત રાખવો છે અને અધ્યાત્મની સાધનામાં પણ પરિચય વધારવો છે, હજી ભ્રાંતિ તો એટલી બધી છે કે પરિચય વધારવો છે, તો પરિચય વધારતો જાય, સંક્ષેપ ન કરે અને સ્વરૂપની ઝંખ ના કરે, કેવી રીતે બને, ક્યારે બને, તે કાળથી જેવું એ સત્ય સમજાયું કે મારું સ્વરૂપ બધાથી ભિન્ન છે, અસંગ છે, તો જેની સાથે મારો સંબંધ છે એનાથી હું ભિન્નતા કરું અને જેની સાથે મારા સંયોગ છે એ હું અસંગી બની જાઉં, મૂળ માર્ગની અંદર આ બે લક્ષણ અદ્ભુત આપ્યા છે, જેમ આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ જીવની પ્રતીતિ આવે સાચી પ્રતીતિ, આ એના બે પરિણામ છે, એક પોતે જગતના સર્વ જીવોથી ભિન્ન છે અને બીજું સર્વ દ્રવ્યોથી બાકીના પદાર્થોથી અસંગ છે, આ બે વસ્તુ જ્યાં સુધી પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી એ આત્મા જાણ્યો નથી, કહ્યું ભગવંતે દર્શન તેહને રે જેનું બીજું નામ સંકિત, જેને પોતાને સંકિત થયાની ભ્રમણા છે એને આ કસોટી છે, એસિડ ટેસ્ટ છે, એ કસોટી કરવી જોઈએ કે પરથી ભિન્નતા કેટલી ભાસે છે અને અસંગતાનો પ્રતીતિ કેટલી છે, માથે રાજા વર્તે છે એટલો વિચાર ઉહાપો મંથન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા અને ધ્યાન સુધી પહોંચતા પહોંચતા એની અંદર સત્યની ઉપલબ્ધિ થાય છે, આ જ્યારે જ્યારે આ પ્રક્રિયા થાય શ્રવણ અને વાંચન પછી ચિંતન મનન નિધિ ધ્યાસન અનુપ્રેક્ષા અને ધ્યાન આ પ્રોસેસ થાય એમ અજ્ઞાનના આવરણો તૂટતા જાય અને અજ્ઞાનના આવરણો તૂટતા જાય, જેમ કોઈ એક મહાદીપક ઉપર અનેક પ્રકારના આવરણો હોય જેમ જેમ આવરણ હટતા જાય તેમ તેમ પ્રકાશિત થતો જાય, પ્રકાશ આલોકિત થતો જાય, જેમ આકાશની અંદર સૂર્ય પૂર્ણપણે પ્રકાશે છે પરંતુ વાદળાઓના એટલા બધા આવરણ છે અને ક્યારેક ગાઢ આવરણ છે, તો સૂર્યના તાપમાનથી એ વાદળાઓ ક્યારેક ક્યારેક બધા તૂટતા જાય, વાદળો તૂટે વાદળો ફાટે વાદળો ખસે, ખસતા 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 પછી સૂર્ય પૂર્ણ રૂપથી પોતે પોતાનું સ્વરૂપ પ્રકાશે, સૂર્યનું બિંબ પરિપૂર્ણ બને ત્યારે જગતની અંદર કોઈ અંધકારનું કોઈ સ્વરૂપ જોવા ન મળે, ગાઢ તિમિર અંધકાર ગમે તેટલો રાત્રિનો જામી ગયો હોય, પોતાનો હાથ પણ પોતાને ન દેખાય એવો તિમિર જામી ગયો હોય, ગાઢ અંધકાર હોય પણ સૂર્યનો પ્રકાશ થતા અંધકારનું કોઈ સ્વરૂપ ટકી શકતું નથી, એમ આ પ્રકારનો આત્માનો જ્ઞાનરૂપી સૂર્ય પ્રકાશિત થતા મનનથી ચિંતનથી નિધિધ્યાસનથી અનુપ્રેક્ષાથી અને ધ્યાનથી નિર્વિકલ્પતા જ્યારે થાય છે ત્યારે સૂર્ય પરિપૂર્ણ પ્રકાશે છે, અને એ જ્યારે પરિપૂર્ણ પ્રકાશે છે ત્યારે અજ્ઞાન રૂપી તિમિર રહી શકતું નથી, અને ત્યારે એ સત્યની ઉપલબ્ધિ થાય છે તો બાકીનું જગત વ્યર્થ લાગે છે. સંબંધો, પરિચય, સંગ આ બધું વ્યર્થતાને પાસે છે, અને જેમાં વ્યર્થતાની બુદ્ધિ થાય એના પ્રત્યે રાગ ન હોય, એના પ્રત્યે લગાવ ન હોય, એના પ્રત્યે જોડાણ ન હોય, એનાથી હવે આપણે છૂટીએ. શાલીભદ્રને આ એક પરિણામ આવે છે, એ પરિણામમાં તે કાળથી જેવો આ વિચાર કર્યો અત્યાર સુધી તો એમાં જ હતા, તે કાળથી સ્ત્રી આદિ પરિચયને ત્યાગવારૂપ પ્રારંભ ભજતા હવા. વાત પહોંચી શાલીભદ્રના એક બેન અને બનેવી ગામમાં જતા, અને ધનાભદ્ર એ પણ જબરજસ્ત નગરના શ્રેષ્ઠી હતા, શ્રીમંત શ્રેષ્ઠી હતા. કહ્યું એની પત્નીએ કે આ શાલીભદ્રને તો આવો વૈરાગ્ય આવી ગયો, શ્રેણી ગયા ત્યાં તો, અને વૈરાગ્યને તો શું પરિણામ થયું? પરિણામ એ થયું છે કે હવે પર પરિચય નહીં છોડવાનું શરૂ કર્યું છે, રોજ એક એક સ્ત્રીનો એ પરિચય પરિહાર કરે છે, એ પરિચય છોડે છે. ત્યારે આ શ્રેષ્ઠી ધનનો શ્રેષ્ઠી સાંભળે છે, અને ધનનો શ્રેષ્ઠી કહે છે નિત્ય પ્રત્યે એક એક સ્ત્રીને ત્યાગી અનુક્રમે 32 સ્ત્રીઓને ત્યાગવા ઈચ્છે છે, એવો 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શ્રી શાલીભદ્ર કરે છે એ મોટું આશ્ચર્ય છે. એનાથી સ્વાભાવિક આ ધનના શ્રેષ્ઠીથી વૈરાગ્યના વચનો મુખમાંથી સરી પડ્યા કે ધન્ય છે, નમસ્કાર છે, વંદન છે તમને મહાભાગ, આવી પ્રકારનો તમને ભાવ થયો છે, પણ તમને આ કાળનો ભરોસો છે? રોજ એક રાણીને ત્યાગવી છે, એક પરિચય ઓછો કરવો છે, 32 પરિચય લઈને બેઠા છીએ, 32 દિવસ સુધીનો કાળ પારધીનો ભરોસો શાલીભદ્ર કરે છે, એ આશ્ચર્ય ધનના શ્રીમંતને થાય છે, શ્રેષ્ઠીને થાય છે. ધનના શ્રેષ્ઠી પોતાનું આશ્ચર્ય વ્યક્ત કરે છે કે હવે સત્યની ઉપલબ્ધિ થઈ તો હવે સત્ય પછી અસત્યને છોડવામાં વાર શું? આ તો બધી આપણી કથા છો. બેન કે છે કે તમારે ટીકા કરો છો શાળાની, બોલવું તો સહેલું છે, તમે એમ કહો છો કે તે જોકે મને માન્ય છે, તથાપિ તે પ્રકારે આપ પણ ત્યાગવાને દુર્લભ છો, એવા સહજ વચન તે ધના પ્રત્યે શાલીભદ્રની બેન અને તે ધનાભદ્રની પત્ની કહેતી હતી. સારું, તમને માન્ય છે ને શાલીભદ્રનો ત્યાગ, અને ભલે એ થોડો થોડો કરે છે પણ તમે તો એ નહીં કરી શકો, તમારી તો એટલી તાકાત નથી, બોલવાનું રહેવા દો, મોઢું બંધ રાખો, મારા ભાઈ વિશે જેમ તેમ સંસાર છે. માન્ય છે તમને શાલીભદ્રની આ ત્યાગ વૃત્તિ, ભલે આ રીતે કરે પણ થોડું થોડું કરે છે તો ખરો ને? આ ધનના શ્રેષ્ઠી છે ને એ બહુ ઉત્કૃષ્ટ સમજ એની બતાવે છે આ કથાનકની અંદર, કે જો એની સમજ છે એ પૂરેપૂરી છે તો પછી ત્યાગ ક્રમિક કેમ આવ્યો? એટલે કહ્યું કે ઠીક, તમે તો કઈ ત્યાગવાને દુર્લભ છો એ કીધા પછી એ સાંભળીને ધનાએ શું કહ્યું? ધનાને 8 પત્નીઓ હતી, એણે કહ્યું કે તમે કહો છો તે વાત સાચી છે, જાઓ આજથી 8 ત્યાગ, આ સંસારનો મારે ત્યાગ છે. જે સમજ શાલીભદ્રને ઉહાપો પછી થઈ, શ્રેણીકના નિમિત્તથી થઈ, આને શાલીભદ્રના નિમિત્તથી આને શું થયું? ભલે, અને એ વાત કૃપાળુદેવે મૂકી છે કેટલી સરસ રીતે, કે જે સાંભળીને, પત્નીના વચનો સાંભળીને કોઈ પ્રકારના ચિપક્લેશ પરિણામમાં વગર તે શ્રી ધનાભદ્ર તે જ સમયે ત્યાગને ભજતા હતા. કોઈ ચિત્તના ક્લેશને પરિણામ આવ્યો નહીં. એમ તમે આમ બોલો છો, જોવું છે, દેખાડી દઉં, અહમ તો ઠેકડા મારે ઠેકડા, કઈ પણ વાત સંસારની આવે તો આ જીવનો અહમ ક્યાંય શાંત રહેતો નથી. અને પાછો શરણાપંચુ રહેવા દે, ક્યારે ક્યારે તું અહમમાં આવસ એ જ ખબર પડતી નથી. એક વાત ક્યાંય સાંભળી અને એ સમાવી દીધી, જે કૃપાળુદેવે કહ્યું કે સમજ્યા તે. આ સમાવાની તો સ્થિતિ ક્યારેય જીવનમાં બનતી નથી, જ્યારે હોય ત્યારે ઉભરાય છે. સમજ્યા તે સમાયા અને અણસમજ્યા તે ઉભરાયા ઉભરાય છે. કોઈ પ્રકારના ચિત્ત ક્લેશ પરિણમ્યા વગર તે ધનાભદ્રે તે સમયે ત્યાગ કર્યો. ત્યાગ કરવો એક વાત છે, અને આ જે એનું વિશેષણ છે ને એ જ સમજવાનું છે કે ચિત્ત ક્લેશ એને પરિણમાવ્યો નહીં. પત્નીએ કહ્યું કે તમને બોલતા આવડે છે, તમે કાંઈ ત્યાગ કરી શકવાના છો વગેરે વગેરે જે હોય, એના ચિત્તમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ થયો નહીં. એણે કહ્યું એમ છે, ચાલો આપણે છોડી દઈએ. અને સીધો ગયો શાલીભદ્ર પાસે. સીધા શાલીભદ્ર પાસે જઈને પોતાના સાળાને કહે છે કે શ્રી શાલીભદ્ર પ્રત્યે કહેતા હતા કે તમે સા વિચારે કાળના વિશ્વાસને ભજો છો. પ્રશ્ન એક જ કર્યો, તમે છોડો છો, એક એક છોડો છો, સારું કરો છો અથવા નથી કરતા, થોભી જાઓ, થોડોક વિચાર કરો. આ બધું આપણું હજી કોણ સંભાળશે, માનું ધ્યાન કોણ રાખશે? ભદ્રા માતાજી મોટી ઉંમરના છે, પછી એની સેવા કોણ કરશે? આ બધા વેવલા વેળા તો સંસારના ગાંઠપડ છે. બધા આત્માની જ્યાં વાત આવે છે, સ્વરૂપની જ્યાં વાત આવે છે, ત્યાં સંબંધનો સંસાર છે. સંસારનો સંબંધ જૂઠો છે, મિથ્યા છે, છાતીએ બાંધો છે વળગણાની જેમ. બાકી કોઈ કાયમી નથી, કોઈ શાશ્વત નથી. ક્યારે છૂટશે, કોના તરફથી છૂટશે કોને ખબર છે? જેને માટે થઈને હું ગાંડો થયો છું એનો જ કાળ પૂરો થયો હતો, ખબર નથી પડતી. નિયમ નથી કે દીકરાની કાંધે બાપ જાય, બાપની કાંધે દીકરો જાય, એવું કાળનું સ્વરૂપ છે. તો તું મોહ રાખ, મારે આમ કરવાનું, મારે આમ કરવું, પણ જેના માટેનો મોહ છે એ ચાલ્યો જાય તો એનો કાળ પૂરો થાય તો શું કરીશ? હવે કોની સેવા કરવા જઈશ? આ બધા જ સંસારના મિથ્યા સંબંધો છે. એ કોઈને કોઈ પરદ્રવ્યના ઋણાનુબંધના તત્વને આધારિત છે, આપણને આપણી સમજમાં બેસતું નથી. પણ સમજમાં ન બેસે એનો મતલબ કે રાગ કરવો એવી કોઈ વાત રહેતી નથી. મોહને એનું કોઈ જસ્ટિફિકેશન નથી. ડોન્ટ ટ્રાય ટુ જસ્ટિફાય ધ રોંગ. જે અસત્ય છે તે અસત્ય છે, ગમે કે ન ગમે, ઈચ્છીએ કે ન ઈચ્છીએ. સંસારનું આ સ્વરૂપ છે, એને સ્વીકારે છૂટકો છે. અને સ્વીકારવું એ જ સમજ છે. સમજ શું આકરે? તત્વથી વસ્તુના સ્વરૂપનો સ્વીકાર, આ સમજ. એટલે કે છે કે તમે સા વિચારે કાળના વિશ્વાસને ભજો છો. જો પ્રશ્ન એક જ કર્યો કે હે શાલીભદ્ર, ઉત્કૃષ્ટપણે તમારા મનની પરિણતિ અને ત્યાગના ભાવ આવ્યા છે, સ્વરૂપ તરફ તમે જઈ રહ્યા છો. હવે એટલું જ કહો કે આ જે સમય મર્યાદા બાંધી છે એ તમે આ કાળના વિશ્વાસને તમે કયા તત્વના આધારે ભજો છો? આ એક શબ્દ પાછો સાંભળીને આ તો શાલીભદ્ર છે, ઉહાપો તો ચાલુ જ છે. એને થયું કે પર પરિચયને નિરર્થક માન્યા તો કાળ સાર્થક કેવી રીતે? જો આ સંસારનો કોઈ સંબંધ અને સંસારનો કોઈ સંઘ એનો આશ્રય કરવા જેવો નથી, એનો ભરોસો કરવા જેવો નથી, એના આધારે જીવિતવ્ય ન જીવી શકાય, એના આધારે આત્માની મુક્તિ ન થાય, આ જો વાત બેસી ગઈ તો કાળ ઉપરનો ભરોસો રાખવાનું તત્વ શું? આ કાળ મારા વશમાં છે, આ કાળ મારા કયા પ્રમાણે કરશે? મારે અત્યારે મરવું નથી અને ઘણા કહે છે મને મરવાની ફુરસત નથી. તો તારી એપોઇન્ટમેન્ટ લઈને ડેથ આવશે એમને કે ભાઈ હવે તારા આયુષ્યના દડિયા પૂરા થવા આવ્યા છે, હવે થોડોક ટાઈમ કાઢ અને તારે ક્યારે મરવું છે એ ટાઈમ કે, એટલે ત્યારે અમે બનશે. કાળનો ભરોસો કેના આધાર ઉપર? કૃપાળુદેવ તો લખે છે કેટલું સરસ પુષ્પમાળામાં, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે, અને કાળ ભરોસો પારગી માથે ભરે છે. મરણ ઉઠમ આવ્યું, મોત આવ્યું કે આવશે, ઉઠાવ્યો લીધો કે લેશે. આવો સંસારનું સ્વરૂપ અસ્થિર, અનિત્ય, અશાશ્વત, અધ્રુવ ભાવના બુદ્ધના પ્રારંભની અંદર અધ્રુવે કપિલ મુનિએ એ વાત મૂકી છે. કપિલ જે પેલો માસા માગવા જાય છે દાન લેવા, કપિલના મોઢામાં શબ્દ મુકાવે છે ભગવાન મહાવીર. ઉત્તરાધીન સૂત્રની અંદર એ કપિલનું સૂત્ર મૂકે છે, એમાં કહે છે અધ્રુવે, આ સંસાર તો અધ્રુવ છે. તો કે છે, તમે કાળના વિશ્વાસને શા વિચારે ભજો છો? એવો કયો વિચાર તમારી પાસે છે કે કાળને તમે નિયંત્રિત કરી શકશો? તે શ્રવણ કરી એ સાંભળું, પોતાના બનેવીનું વચન સાંભળું કે હે શાલીભદ્ર, કાળનો ભરોસો તમે કયા વિચારે કરીને કરો છો તે સાંભળું. ત્યારે શું થયું? આ શાલીભદ્ર પાછું એનું ઓળખાણ, જેમ ધન્નાનું ઓળખાણ આપ્યું ચિત્તમાં ક્લેશ નથી, એમ શાલીભદ્રનું કહે છે જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શાલીભદ્ર અને ધનાભદ્ર. શાલીભદ્રે ઈસી મિનિટ ત્યાગ કર્યો, જેવું ધનાભદ્રએ કહ્યું તો ત્યારથી ચાલ, અત્યારથી જ આ જ ક્ષણે બધું ત્યાગ. જેનું ચિત્ત આત્મારૂપ છે એવા તે શાલીભદ્ર અને ધનાભદ્ર, જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગ્રહાદી ત્યાગ કરી ચાલ્યા જતા જતા રહ્યા. બંને શાળા બનેવી બંને જતા રહ્યા. કૃપાળુ દેવ કહે છે કેવી રીતે ગયા કે ત્રણ કાળમાં જાણ્યા કોઈ ચીજ સાથે પોતાને સંબંધ હતો જ નહીં. જ્યારે દેહાધ્યાસ છૂટે છે ત્યારે કેવો છૂટે છે? તો કે જાણી ત્રણ કાળમાં આ અમે દેહ ધારણ કર્યો જ નથી, આ દેહ ક્યારે અમારો પોતાનો નહોતો. કેટલા દેહની અંદર રહ્યો આ આત્મા, કેટલા દેહ ધારણ કર્યા, કેટલા દેહથી એણે તે સમયના તે ક્ષેત્રના સંસારોને ભોગવા, સામગ્રીને ભોગવી, અને છતાં જ્યારે પ્રતીતિ થઈ સ્વરૂપની કે હું તો દેહથી ભિન્ન છું, ત્યારે એ દેહ જાણી ત્રણ કાળમાં પોતાનો એની સાથે ક્યારેય સંબંધ નહોતો, એ દેહમાં મારા પણ ક્યારે એણે પોતે જે કર્યું છે એની પણ એટલી બધી વિસ્મૃતિ કરી, બધું ખંખેરીને આપણે કહીને ખંખેરીને ચાલે ગયા. તો કહે છે કે જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી. છોડે તો કેવી રીતે છોડે? કે જાણે ક્યારેય પોતાનું હતું નહીં. આ કેટલી બધી મોટી વાત છે, કેટલી વસ્તુ આપણે છોડીએ છીએ, અને છોડ્યા પછી આપણું મમત્વ હોય છે ને ત્યાં. આવો આજે ઘરે આવ્યા છો, આપણે એક સ્કૂલમાં ડોનેશન આપ્યું છે, આજી જોવા જઈએ, આપણે એ જોવા જઈએ. હવે તમે સ્કૂલમાં ડોનેશન આપ્યું હોય તો એ જોવા જવાની, અમારે સ્કૂલ આવી રહ્યો શું સંબંધ? પણ ઓલાથી આપેલું હજી છૂટતું નથી. અમે આ ઘરમાં રહેતા હતા, આ શેરીમાં રહેતા હતા, પેલા અહીંયા હતા, બસ આટો મહેરાજ કરે, આટો મહેરાજ કરે, અમે અહીંયા હતા, આ ગામમાં હતા. અરે જે વસ્તુ છૂટી ગઈ છે, અનુબંધથી છૂટી ગઈ છે, એની એને કાંઈ સંબંધ નથી. ખરેખર ભૂલી જાઓ તો કાંઈ ગુમાવવાનું નથી, તો એ કેવું વળગણ છે. હજી તો આ જ જીવનની વાત થાય છે. સારું છે આપણને જાતિ સ્મરણ જ્ઞાન, જો જાતિ સ્મરણ જ્ઞાન હોત તો ઓલો બંગલા મોલો રહીએ છે ને, એ ગયા ભાવમાં આપણે હતા હોય ને, ઓલાનું ઓલું રાજ છે ને, એ જગ્યાએ ભાઈ પેલા મારી હવેલી હતી, રેવા દે ભાઈ, આ ગાંઠ પણ મૂક, તારાથી કોઈ દી નહીં છૂટે. આ છૂટવાની એક ટેકનિક છે કે જે છોડ્યું એની સામે પાછું વાળીને ક્યારેય જોવું નહીં. અહીંયા તો દાન દીધા પછી નામ લખાવવું છે, ટ્રસ્ટીશીપની અંદર નામ મૂકવું છે, કારોબારીમાં અમારો એક રહેવો જોઈએ, કુટુંબમાંથી એક જણ તો કાયમી રહેવો જોઈએ વહીવટની અંદર. શું છોડ્યું છે? વડગણા તો એમને એમ છે, એના સ્વરૂપ બદલાયા છે. મેં દીધું ને ભૂલી જાઓ, કરોડ રૂપિયા મેં આપ્યા ને જાણે કરોડ રૂપિયા ક્યારે મારા નહોતા, એઝ ઇફ ઇટ વોઝ નોટ માઇન. હું ક્યારે એની સાથે આ બધો નહોતો, એવી રીતે હું છોડી દઉં છું કે ગયું, ગોન ફોર એવર. પઝેસિવનેસ જેને કહી ને, માલિકી પણાની ભાવના, એટલું બધું પઝેસિવનેસ છે આપણામાં. સ્વામિત્વની ભાવના, માલિકીની, વસ્તુ જાય છે, માલિકી છૂટતી નથી. વસ્તુ જાય છે ને ત્યાગ કરીએ છીએ અને માલિકી છૂટતી નથી. એના બહુમાન થાય છે, ઓલી માલિકી એમને એમ છે. જગતની એક ચીજ છૂટી શકતી નથી, છૂટા પછી પણ આપણું મન ત્યાં ને ત્યાં સતત ચોલતું રહે છે. આ ખ્યાલ આવે છે? કોઈને આપણે સારું વસ્ત્ર આપ્યું હોય અને એ પહેરીને નીકળે તો આપણે ત્યારે નિષ્પૃહ બની જઈએ કે એમ કહે કે આ મારું છે, મેં આપ્યું છે? મનમાં પરિણામ તો આવે ને, કોઈને ન કે કોઈ સાંભળવા વાળો ન હોય ત્યારે, કેમ કે આપણી કથનીએ કોક સાંભળનાર તો જોઈએ ને, અને એ મજા ન આવે. જો કોઈ સાંભળે નહીં તો મજા નથી આવતી. અને પછી યાદ કરીને કંઈક ઓલા તે દિવસો લુણું તો કહ્યું આપણે આપ્યું તો. આ જીવની ક્ષુદ્રતા, ભાવોની ક્ષુદ્રતા, એને ત્યાગ સમજવો છે. કૃપણદેવ કહે છે, પર પદાર્થ સાથે આત્મીય તદાત્મ્ય વૃત્તિ, એનો ત્યાગ, એને જ જ્ઞાનીઓ ત્યાગ કહે છે. પદાર્થ સાથેનું તાદાત્મ્ય મટી જવું જોઈએ. પદાર્થ છૂટી જાય અને તાદાત્મ્ય વૃત્તિ એમનેમ રહી ગઈ, મારાપણાની વાત એમનેમ રહી ગઈ, પઝેસિવનેસ એમનેમ રહી ગયું, સ્વામિત્વ એમનેમ રહી ગયું, અને પાછો ડાયો તો એવો કે ઓલાને કંઈક જરા સરખી રીતે રાખતો જા, બહુ કિંમતી છે. તે તો દઈ દીધું છે ને, કે નથી દીધું? ક્યાં વેડગો છું તું? એની સાર સંભાળમાં, એની માલિકીમાં, એના વહીવટમાં, એની વ્યવસ્થામાં, એના ઉપભોગમાં, બધી જગ્યાએ જોડાયો છું, ક્યાં છૂટો છું તું? જ્ઞાનીઓ કે છે, જ્યારે દેહની મૂર્છા હટે છે ત્યારે એવો ભાવ આવે છે. કૃપાળદેવ પત્રમાં લખ્યું છે કે આ દેહ ક્યારેય પણ પોતાનો નહોતો, ત્રણ કાળમાં પણ, આ ત્રણ કાળમાં પણ આ દેહ પોતાનો નહીં, એવી પ્રકારનો દેહાધ્યાસ છૂટે, આને ત્યાગ, આને વિરક્તિ કહેવાય. શાલીભદ્ર અને ધનાભદ્ર, એણે આવો અઢળક વૈભવ શ્રેણી જ્યાં શરમાઈ જાય, મગધ પતિને જ્યાં નીચું જોવું પડે, એવા અતુલ્ય ઐશ્વર્યનો સ્વામી, એ જાણે ક્યારેય કદી પોતાનું નહોતું એમ માનીને નીકળી ગયા. આ તમને દઉં છું, આ તમને દઉં છું, આ તમે રાખજો, આ તમે રાખજો, આ મરે છે તો આની માલિકી તો જતી નથી. મરતી વખતે પૂછવાનું કંઈક છે, તમારે કહેવાનું છે આ છે, આ છે એ નાનાને દેજો ને આ મોટાને જો, મૂરખ તું તો મરવા બેઠો છે. પણ મોહ ચાલુ છે, વળગણા ચાલુ છે, કાંઈ છૂટ્યું નથી. પાછો મારા સાહેબ આ વગેરે નાટક કરશે, સાહેબ સંધારાના પચકાણ આપો, કેવા આપું? તો કે જો જીવવું તો બધું માન્ય છે, મરું તો વોસી રહે. અરે મેરા પહેલા વોસી રહેવાનું છે, શું મરું તો વોસી રહે ચાલે, જેટલું થાય એટલું કરવું, પણ સમજવું તો ખરું. આ અણસમજણમાં કરી કરીને જિંદગી વહી ગઈ, જન્મારા ગયા, જન્મો જન્મ ગયા, કાંઈ વળ્યું નહીં. જ્ઞાનીઓ કહે છે કે ચિત્ત આત્મારૂપ નથી. કૃપાળુ દેવે આ બધા ધંધા કરતા કરતા સૌભાગ્યને લખ્યું કે અમારું ચિત્ત નેત્ર જેવું છે. આ વ્યવહારના કામ એ તો આંખ પાસે રેતી ઉપડાવવા જેટલું દુષ્કર કામ અમે કરીએ છીએ, તે કામમાં કેટલી એની વળગણા હશે, એ છૂટતા વાર કેટલી. આંખમાં રેતીનો કણ આવ્યો હોય તો એને કાઢતા વાર કેટલી, અને જ્યાં સુધી ન નીકળે ત્યાં સુધી ચેન ન પડે, એમાં સંસાર છૂટે નહીં, વ્યવહાર છૂટે નહીં ત્યાં સુધી કોઈ ચેન નથી. અહીંયા તો વ્યવહાર પ્રેમથી નિભાવતો જાય અને ધર્મની વાતો જોર જોરથી કરતો જાય. ખૂબ સમજવાનું છે, સૂક્ષ્મતાએ પોતાની દ્રષ્ટિએ સમજવાનું છે કે ભાઈ ચિત્ત આત્મારૂપ હોવું જોઈએ. એટલે કૃપાળુ દેવે કહ્યું સૌભાગભાઈને, અત્રે આત્મા કારતા વર્તે છે. આત્મા કારતા એટલે 412 આત્માનું આત્મ સ્વ સ્વભાવરૂપ પરિણમવું તેને આત્મા કારતા કહીએ છીએ. આવી આત્મા કારતા વર્ધમાનને ગ્રહસ્ત વિશે હતી, ગ્રહસ્થાદી ધર્મ વિશે હતી. મહાવીરજીરે ગૃહાશ્રમમાં હતા 516 તો એ તે આત્માકાર પરિણામી હતા અને પોતે લખે છે અમે પણ આત્માકાર આત્માકારતા વર્તે છે. ઓલું 516 કીધું છે, આ 412 કીધું છે. આ પુરુષ જેના આશ્રયે બેઠા છીએ, જેનો બોધ આપણે વાંચીએ છીએ, એ બોધમાંથી વિતરાગ દર્શન મેળવવું છે. આ તો શબ્દ છે, આ શબ્દની અંદર રહેલી વિતરાગતા, સર્વજ્ઞતા, શાશ્વતતા, આ તત્વદ્રષ્ટિ આપણને મળે. ચિત્ત આત્મારૂપ છે, આપણું ચિત્ત વિષયરૂપ છે, ચિત્ત વસ્તુરૂપ છે. એટલે એક વસ્તુની અંદર થતો ફેરફાર ચિત્તને ખળભળાવી દે છે. ત્યારે એ સમજ આવવી જોઈએ કે ચિત્ત પરિસ્થિતિરૂપ છે આપણું. પરિસ્થિતિમાં ફેરફાર થયો, ચિત્તની અંદર ક્ષોભ થયો. વસ્તુમાં ફેરફાર થયો, ચિત્તમાં વિક્ષેપ થયો. ચિત્તનું સ્થૈર્ય ન હોય તો યોગનું સ્થૈર્ય થાય ખરું? અને યોગનું સ્થૈર્ય ન હોય તો ધ્યાનસ્થ દશા થાય ખરી? ચિત્તનું સ્થૈર્ય, યોગનું સ્થૈર્ય. એટલે જ્ઞાનીઓ કહે છે પહેલા ચિત્તને સ્થિર કર અને પછી યોગને સ્થિર કરીને બેસી જા. યોગ સ્થિર હશે ને ચિત્ત સ્થિર નહીં હોય તો ગુફાની અંદર પણ વિક્ષેપમાં રહીશ. પાંચે ઇન્દ્રિયોનો સંવર કર્યો પણ મનનો સંવર ન થયો. મનનું તોફાન અને આંધી ચાલુ રહ્યા. તો આંધી તોફાન તો ઠીક છે, પણ મનની અંદર ચિત્તમાં ઉભો થતો એક વમળ, એ પણ ભયાનક છે. કૃપાળુ દેવે અંતિમ સંદેશમાં કહ્યું, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આસંસાર અંતરમુખ અવલોકતા વિલય થતા નહીં વાર. એક વિકલ્પ પણ જો સંસારનો આવે ચિત્તમાં, આખો સંસાર ઉભો થઈ જશે. ખબર નહીં પડે, કેમ કે એની સંતતિ છે એ ઝડપથી વધે છે. એક રિએક્શન આવે કંઈ દવાનું, શરીરમાં બેક્ટેરિયા વધે ને જ્યારે, એ કેવા ગુણા વધે? અસંખ્યાત ગુણા. અલા ઘણા કહે છે સાહેબ ગુણ શ્રેણી નિર્જરા એટલે શું, એ કેવી રીતે સમજાવી? તો શરીરની અંદર જ્યારે સોડો થાય અને બેક્ટેરિયા જે રીતે વધે એ રીતે ગુણ શ્રેણી નિર્જરા, જ્ઞાનીને શુદ્ધિ થાય ત્યારે એવી નિર્જરા થાય, અનંત કોટી કર્મોની ક્રોધની ક્રોધ ખપતી જાય અને આને ઊભી થતી જાય, વેદનાના બેક્ટેરિયા ઊભા થાય. એક ઇન્જેક્શનની કારણે લાખને દબાવવા જાય ત્યાં 25 લાખ ઊભા થાય. એટલી બધી આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. એટલે કહે છે કે ચિત્તની અંદર એક વિકલ્પ ઊભો કર્યો તો સમસ્ત સંસાર ઊભો થતા વાર લાગશે નહીં. માટે નિર્વિકલ્પ થા. 13મું ગુણસ્થાનક, નિર્વિકલ્પ વિતરાગ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત. બસ એ વિતરાગનું ચિત્ત પૂર્ણ અબંધ છે, કોઈ સંસાર ત્યાં ઉત્પન્ન થતો નથી. આ નિર્વિકલ્પતા છે. ચિત્ત આત્મારૂપ થવું જોઈએ. જે કરવાનું છે એ ચિત્તની શુદ્ધતા કરવાની છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, નિજ એટલે આ ચિત્તરૂપ આત્મા અત્યારે ચિત્તના રૂપમાં છે એની શુદ્ધતા કરવાની છે. અનેક વિષયોથી અનેક વસ્તુઓથી જોડાયેલો છે, પરિચયમાં છે, સંબંધમાં છે અને ઘેરાવામાં પણ છે, છતાં પણ એની ચિત્તને એનાથી ભિન્ન કરતા કરતા શુદ્ધ કરવાનો છે. જેનું ચિત્ત આત્મા રૂપ છે, આત્મા અને ચિત્ત બંનેની અવસ્થા સમાન થઈ જવી જોઈએ. એવા સાળીભદ્ર અને ધનાભદ્ર જાણે કોઈ દિવસ કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહાદી ત્યાગ કરી ચાલ્યા જતા હતા. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે તે ક્યાં બળે કરતો હશે તે વિચારી જોવા યોગ્ય છે. કૃપણદેવે પત્રના સમાપનની અંદર આખી કથા કીધી. કથાની અંદર તાત્પર્ય રૂપે, સાર રૂપે, બોધ રૂપે પ્રશ્ન કર્યો આપણને, મુમુક્ષુઓને, સાધકોને, કે આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં શાલીભદ્રનો, ધનાભદ્રનો, આ બધા સત્પુરુષો કહ્યા. જો સત્પુરુષ અને સદગુરુમાં ફેર છે, વિષય પછી લેશું ક્યારેક. આવા સત્પુરુષો છે નિસ્દિન, જેને આત્માનો ઉપયોગ છે, સાંભળવામાં નથી, કહ્યામાં નથી, છતાં પણ જેનું સમજમાં આવે એવું એનું કથન છે, અને અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણ છે. બાકી તો કઈ કહ્યું જાય તેમ. આવા સત્પુરુષ મોક્ષના દાતા છે. કૃપાળુ દેવે સૌભાગને સત્પુરુષ કીધા છે, બે પત્રમાં ઉલ્લેખ છે, અન્યત્ર ક્યાંય કોઈની વિશે વાત નથી આવતી. અહીંયા સત્પુરુષ કીધા છે, અને એસીમાં પત્રમાં જિનેન્દ્રને સત્પુરુષ કહ્યા છે. એવા સત્પુરુષોનો કેવો એનો મનોજય હતો. આ મનોજય ચિત્તની વિસરતા. આવા સત્પુરુષના વૈરાગ્યને, જેવા તેવાના વૈરાગ્ય નહીં, તથાકથિત વૈરાગ્યના વૈરાગ્ય નહીં, હઠયોગીના વૈરાગ્ય નહીં, સત્પુરુષનો વૈરાગ્ય છે આ. જેનું ચિત્ત આત્મામય છે આ સત્પુરુષની ઓળખાણ. જેનું ચિત્ત આત્મામય છે, આત્મા સિવાય એને કોઈ પર પદાર્થનો, પર સ્થિતિનો, પર વસ્તુનો કોઈ વિકલ્પ ક્યારેય સતાવતો નથી, એનાથી ક્યાંય બંધ નથી. એટલે કહ્યું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે અપ્રતિબદ્ધ છે. આ સત્પુરુષની ઓળખાણ પત્રાંક 400માં આપી છે. તે નમન કરવા યોગ્ય છે, તે ઉપાસના કરવા યોગ્ય છે, તેના ગુણગાન કરવા યોગ્ય છે, તેની સ્તુતિ કરવા યોગ્ય છે. કેવા પુરુષ કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ છે. અદ્ભુત સ્થિતિ. જેમ જેમ વિચારીએ, આપણે પણ ઉહાપો કરીએ, મનન, ચિંતન, નિધિધ્યાસન, અનુપ્રેક્ષા અને ધ્યાન તાત્વિક દ્રષ્ટિથી, અને બાકીના બધા જ જે છે છોડતા જઈએ, આવરણ છે ને છોડતા જઈએ. ક્યાંક સંબંધનું આવરણ આવશે, ક્યાંક સહયોગનું આવરણ આવશે, ક્યાંક સાથનું આવરણ આવશે, ક્યાંક સંઘનું આવરણ આવશે. આ બધા ધીરે 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 મારાથી ભિન્ન છે, જાણ્યો સર્વેથી ભિન્ન, અને પછી પોતે અસંગ. સર્વ અવસ્થા ને વિશે જ્ઞારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય તે એંધાણ. આ એંધાણ રાખીને આત્મસાધના થાય, અને આત્મસાધના કરવી છે પણ એંધાણ શું છે ખબર નથી. એટલે ગમે ત્યાં ભ્રમિત થઈ જાય, ગમે ત્યાં રોકાઈ જાય, ગમે ત્યાં ખોટું સ્વરૂપ માનીને અટકી જાય, અને આપણને બધું પ્રાપ્ત થઈ ગયું એવો સંતોષ આવી જાય, ભ્રાંતિમાં અટવાઈ જાય. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં, વૈરાગ્ય જાણવો, માણવો, સમજવો કોનો? સત્પુરુષનો. અને તો જ સમજાય કે શ્રીમદ કેવા વૈરાગ્ય હતા. તમે કહો કે ભાઈ ગ્રસ્ત આશ્રમી હતા, વેપારી હતા, વ્યવહારમાં હતા, અને એને તમે નિર્ગ્રંથ દશાવાન કહો છો. એણે કહ્યું કે અંતરંગની આવી નિર્ગ્રંથતા અને આવો ઉપાધિ યોગ આ તો ક્યારેક બને. ઘણા ઘણા સત્પુરુષો થયા છે, પણ આવો યોગ તો ક્વચિત જ કોઈ કાળે આવે. કે અંતરંગની આવી નિર્મળ દશા, નિર્ગ્રંથ દશા, આ નિર્ગ્રંથ પુરુષ છે. એ સત્પુરુષના વૈરાગ્યને ઓળખવો, જાણવો, સમજવો, ચિંતવવો બહુ કઠિન છે. એટલે જો કૃપાળુદેવનું ઓળખાણ સાચું થાય તો આત્મ સ્વરૂપનું ઓળખાણ થયા વિના. આવા સત્પુરુષના વૈરાગ્યને સાંભળ્યા છતાં આ જીવ કોના ઉપર વાત આવીને પડે છે? કેનાર ઉપર, સાંભળનાર ઉપર. જે આ વચનો વાંચે એને આ કૃપાળુદેવ સીધા પકડી લે છે. આ જીવ ઘણા વર્ષના આગ્રહે કાળનો વિશ્વાસ કરે છે. આપણે કાળનો વિશ્વાસ, ઓલાને તો 32 દિવસનો જ ભરોસો કરવાનો હતો, વધારેમાં વધારે 1 મહિનો. 1 મહિનામાં તો બધું છોડીને જવાના હતા. એ ધનાને ખબર હતી, કેમ કે એના ઘરે વાત પહોંચી ને પાછી એ સામે કહેવા જાય તો 2 દિવસ તો વયા ગયા હોય ત્યાં. તો 32માંથી પહેલેથી ગઈ તો પછી ખબર પડે બેનને કે એક રાણીને છોડી બીજીને છોડી, આને કેટલો ભરોસો કરવાનો હતો 1 મહિનાનો. શાલીભદ્રને એમ હતું કે મહિના દીમાં તો હું બધું પરવારી જઈશ. આપણે બધું આયોજન કેવું છે આપણા વૈરાગનું? કૃપાળુદેવ ભાઈ આ શબ્દ મૂક્યો છે, ઘણા વર્ષના આગ્રહે. કેટલા? ઘણા વર્ષના. ઓલો કે હજી મને 45 થયા છે એમ, તમે તો હજી ઘણા નાના છો. એટલે બીજો એમ કે મારી ઉંમર 60 છે, એ કઈ વધારે ન કહેવાય. 65ની ઉંમર કઈ વધારે ન કહેવાય. હવે તો કાળ આવ્યો છે, 60 વર્ષ સુધી તો મજૂરી કરી, ઘણું કમાણા, પૈસા મેળવ્યા, હવે કઈ ઘાણો માણો, જાણો જુઓ, ફરો દુનિયા, કઈક રંગ જંગ બધા કરો. આવા બધા જગતની અંદર બધા દાપણ કરવા વાળા મળે છે. એટલે કોઈ કહે વર્ષના હિસાબે જ આપણી વાત આલે, ઘણા વર્ષના કે હવે ગઢપણમાં ગોવિંદ ગાસુ, કાંઈ ઉતાવળ ક્યાં આવેલા, અપાસરે અત્યારે જવાય, રેવા દીઓ. હજી આપણી દશા, કાળનો ભરોસો, આટલા વર્ષના આગ્રહે એ કરો છો તો કયા બળે કરો છો? કૃપાળુદેવ પ્રશ્ન કર્યો છે. હવે તમે કયો કયા બળે કરો છો? આને એમ છે કે જે આપણને 10 વર્ષ સુધી તો કાંઈ વાંધો આવે એમ. આવો મુંબઈનો પ્રખ્યાત ડૉક્ટર, હાર્ટનો સ્પેશિયાલિસ્ટ, અને જેની 300 કરોડની હોસ્પિટલનો આ પેલું આરંભ સમારંભ હતો, ડૉક્ટર માકડે નીતિન બાળસાહેબ ઠાકરેનો અંગત, એ હજી બોલે છે અને એના પેશન્ટને કહે છે કંઈ વાંધો નહીં આવે, ને એ બહાર નીકળે એમ રહી ગયો હાર્ટ એટેક. કાંઈ પ્રશ્ન નથી. ડૉક્ટર કે જાઓ લઈ જાઓ, છૂટ આપી દવાખાનું, 10 વર્ષ સુધી તમારા ચિંતા નહીં, હું બેઠો છું ને. અને ઓલો લિફ્ટ સુધી ન ગયો, પાછો લાવવો પડ્યો, અને ગયો તો કે ઇઝ ડેડ નો મોર. સંસારની આ ક્ષણ ભંગુરતા છે. જ્ઞાની પ્રશ્ન કરે છે આપણને કે ઘણા વર્ષોનો આગ્રહ કયા બળે રાખો છો? તમે સંસારનું સ્વરૂપ સમજ્યા છો? તો એની અંદર એક કાળ નામનું દ્રવ્ય છે, એક તત્વ છે, એનું સ્વરૂપ સમજ્યા છો? એ કાળનો ભરોસો રાખી શકાય એવો ખરો? એ કોઈને વશ ભરતે કરે? આ પ્રકારનો પ્રશ્ન કરી તે વિચારી જોવા યોગ્ય છે. ફરી વિચારની જવાબદારી કેના ઉપર આપી? સાંભળનાર ઉપર. આપણે તો સાંભળ્યું તો આપણા ઉપર જવાબદારી આવી ને, એના કરતા ન આવ્યા હોત તો વાત પૂરી થઈ જાત ને. મુશ્કેલી છે ને જેટલું સાંભળો છો એટલી જ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરે.